أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله واحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. والصلاة والسلام والتحية والإكرام الأول العدد العبد المؤيد الرسول المسدد البشير الممجد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم ولعنة الله على أعدائهم وقتلتهم أجمعين إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى عز اسمه في كتابه المجيد وفرقانه الحميد مصدقا لما بين يديه من التوراة والإنجيل. بسم الله الرحمن الرحيم. إنا أول بيت وضع للناس للذي ببقة مباركا وهدى للعالمين. فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا. ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين. پروردگار عالمین پوتانی پویتر کتاب قرآن مجید و قرآن شریف نی اندر ارشاد فرماوے چھے سورہ آل عمران કુરાનનો ત્રીજા નંબરનો સૂરો તેમની 96 અને 97 નંબરની આયતો. અલ્લાહ કહે છે, બેશક તેમાં કોઈ શંકા નથી કે સૌથી પહેલું ઘર જે લોકોની માણસોની ઇબાદત માટે મુકર્રર થયું બનાવવામાં આવ્યું તે જ ઘર છે જે મક્કા શહેરમાં તે બરકતવાળું ઘર અને બધાય જગત માટે બધી દુનિયાઓ માટે માર્ગદર્શક હિદાયત છે. તેમાં ઘણી સ્પષ્ટ ચોખ્ખી નિશાનીઓ છે, જે પૈકી એક નિશાની મકામે ઇબ્રાહીમ છે. અને વળી જે કોઈ તેની હદમાં દાખલ થઈ જાય તો તે અમન સલામતી મેળવે છે અને અલ્લાહને રાજી કરવા માટે અલ્લાહની ખુશી અને કુરબત નજદીકી હાંસિલ કરવા માટે તે લોકોને ઉપર આ ઘરની હજ વાજિબ છે જેઓ ત્યાં સુધી પહોંચવાની શક્તિ તાકાત રાખતા હોય. અને જે કોઈ ન માને તો ફરી અલ્લાહ કોલ જહાનથી તમામ દુનિયાઓથી બેપરવા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વઅઝ્ઝિમ ફિન્નાસિ બિલ હજ્જ યઅતુકા રિજાલૌ وعلى كل عظام ريعتين من كل فج عميق. اے پچی سورہ حج جے قرآن شریف نو 22 نمبر نو سورت سورو چھے اینی 27 آیت ما اللہ فرماوے چھے. شوں کہے چھے خدا بندے کریم کہ انے لوکو نے دندیرو پٹاوی حج ماتے آمنترن آپ دعوت آپ એ લોકોને બોલાવ, આવાજ આપ કે જેથી તેઓ તારી પાસે ચાલીને તેમજ સગળા દૂર દૂરના છેટે છેટેથી માર્ગોથી દૂરના રસ્તાઓથી દુબળા દુબળા ઊંટો ઉપર સવાર થઈને પણ આવે. મારા માનવંતા માવિત્રો ભાઈઓ અને બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ફરી હું આપની સામે હાજર થયો છું. આજે આપણો જિક્ર છે એ જ કે જે ગયા વખત હતો, યાને કે હજના બારામાં મને આપની સામે મસાયેલો બયાન કરવાના છે. ગયા પ્રોગ્રામની અંદર તવઝીઉલ મસાઇલમાં આયતુલ્લાહિલ ઓઝમા આકા સૈયદ અલી હુસૈની સિસ્તાની શું ફરમાવે છે તે વિવિધ મસાયેલો આપની સામે હું પેશ કરી ચૂક્યો. એ પછી મનાસી કે હજ, જે હજના મસલાઓની એક સંપૂર્ણ કિતાબ છે, એમાંથી હું અમુક મસાયેલો તમારી સામે પેશ કરી ચૂક્યો, જેમાં હજના પ્રકારો, જે મસાયેલ નંબર 143 થી શરૂ થાય છે, કે હજના ત્રણ પ્રકારો છે, ત્રણ જાતની હજ છે, જેમ કે હજ તમત્વા, હજ ઇફરાદ અને હજ કિરાન. જેમાંથી હજ તમત્વા એને કહેવામાં આવે છે કે હજ તમત્વા એ બે ઇબાદતો, ઉમરા અને હજ મળીને એક હજ બને છે. ઉમરા એ તમત્વામાં પાંચ વસ્તુઓ વાજિબ છે, જે હજનો પહેલો ભાગ છે, પ્રીમિયર પાર્ટી છે. એમાં પાંચ વસ્તુઓ વાજિબ છે, જેમ કે કોઈ એક મિકાતથી જ્યાં એક સ્થાસ્યો છે ત્યાંથી એહરામ બાંધવો, ખાને કાબાની ફરતો સાત ફેરાનો તવાફ કરવો, તવાફની નમાઝ અદા કરવી, સફા અને મરવા વચ્ચે સાઈ કરવી અને તકસીર અર્થાત માથું, દાઢી અથવા મૂછોના કંઈક વાર કાપવા. આ થઈ પાંચ વસ્તુઓ. અને હજમાં જે દેજ્યમ પાર્ટી છે એ હજ તમત્વાનો બીજો ભાગ, જેમાં નીચે મુજબ વસ્તુઓ છે, જેમ કે 13 ચીજો વાજિબ થઈ છે. એમાં પહેલું છે મક્કાથી એહરામ બાંધવો, અરફાતનો વુકુફ જ્યાં ઠેરવું, મુઝદલફાનો વુકુફ જ્યાં મુઝદલફામાં ઠેરવું, જમરા એ અકબા અથવા જમરા અલ કુબરા ની રમી કરવી અને પથ્થર મારવા, ઈદના દિવસે અને એ પછી 11, 12, 13 ઝિલહજના બાકીના 13 દિવસો છે, તેમાં મીનાની જગ્યા ઉપર કુરબાની કરવી, માથું મુંડાવવું, મક્કા પાછા ફર્યા પછી ખાને કાબાની ઝિયારતનો 7 વખતનો તવાફ કરવો, તવાફની નમાઝ અદા કરવી, સફા અને મરવાની વચ્ચે સાઈ કરવી, તવાફુન નિસા પાછો 7 ચક્કરનો તવાફ કરવો, તવાફુન નિસાની નમાઝ, 11મી અને 12મી રાત માએ ઝિલહજની એટલે કુરબાની પછી એ રાત મીનાના મેદાનમાં વિતાવવી, અને રમીએ જમરાત આખરમાં કરવું, જે 11 અને 12મીના દિવસના સમયે ત્રણે જમરાત, 10મી તારીખના કુરબાનીના એક જ જમરાત, જમરાતે અકબા અથવા અલ કુબરા મોટા શૈતાનને 7 કાકરીઓ મારવી, જ્યારે કે 11 અને 12મીના દિવસના સમયે ત્રણ જમરાત, ઉલા વુસ્તા અને અકબા નાના વચલા અને મોટા શૈતાનને 7-7 વખત કાંકરીઓ મારવી. આ છે હજના પ્રકારો, જેમાંથી એક હતી હજ્જે તમત્વા. હવે આજે આપણે બીજા મસાયેલો હું તમારી સામે લાવ્યો છું. આજનો હજના બારામાં આપણો બીજો પ્રોગ્રામ છે, તો એ પ્રોગ્રામ હજના મસાયેલ ઉપર જ રહેશે, અને એક કલાક પછી હું આમ ખતમ કરીશ, અને ઇન્શાલ્લાહ જે મસાયેલો બાકી રહી ગયા હશે એ આવતા વખતે ફરી ભેગા થઈને આપણે સાથે મળીને એને તપાસ કરશું. મસાલો નંબર 150, 150 નંબરનો મસાલો છે, મનાસી કે હજ નામની કિતાબમાં. હજ તમત્વામાં નીચે મુજબની ચીજો શરત છે. પહેલું નિયત. નિયત એટલે ઈરાદો કરવો, ઇન્ટેન્શન. એટલે હજ તમત્વા અદા કરવાની નિયત કરે, એટલે કોઈ બીજા હજની નિયત કરે અથવા નિયતમાં ડચ્ચું પચ્ચું હોય તો હજ સહી નહીં થાય. એટલે મક્કમ એક ઈરાદો હોવો જોઈએ કે કઈ હજ કરી રહ્યો છે, શા માટે, કેના માટે, અલ્લાહની ખુશી ખાતર, અલ્લાહની નજદીકી હાંસલ મેળવવા માટે. આ નિયત, અલ આમાલો બિન નિયત, નિયત ઉપર દરેક અમાલનો આધાર રહેલો છે. ઉમરા અને હજ બંનેને હજના મહિનાઓ શવાલ, ઝિલકાદ અને ઝિલહજમાં અંજામ આપે. એટલે જો ઉમરાનો એક હિસ્સો શવાલથી પહેલા અંજામ આપે તો ઉમરા સહી નહીં થાય. ત્રીજું, ઉમરા અને હજ એક જ વર્ષમાં બજાવી લાવે એ જરૂરી છે. એટલે જો એક ઉમરા તમત્વા કરે અને બીજા વર્ષે હજ હજ્જે તમત્વા બજાવી લાવે તો હજ્જે તમત્વા સહી નહીં થાય. એનાથી કોઈ ફરક નથી પડતો કે આવતા વર્ષ સુધી મક્કામાં રહી જાય અથવા ઉમરા પછી વતન પાછો ફરી જાય અને બીજી વાર આવે. અને એનાથી પણ ફરક કાંઈ નથી પડતો કે ઉમરા એહરામને તકસીર કર્યા પછી ઉતારે અથવા આવતા વર્ષ સુધી એહરામની હાલતમાં બાકી રહે, એમાં કાંઈ ફરક પડતો નથી. એટલે ઉમરા અને હજ એક જ વર્ષમાં બજાવી લાવે એ જરૂરી છે. ચોથું, 150 નંબરના મસાઇલમાં ચોથી વાત છે કે અખત્યારની હાલતમાં વોલોન્ટેરમાં એન્ટાન્સિયોનેલમાં હજનો એહરામ મક્કા શહેરથી બાંધે અને શ્રેષ્ઠ સ્થળ સરસમાં સરસ અને બહેતર જગ્યા મસ્જિદે હરામ છે. પણ જો કોઈ કારણે મક્કાથી એહરામ ન બાંધી શકે તો જ્યાંથી પણ શક્ય હોય, બની શકે, પોસિબિલિટી હોય ત્યાંથી એહરામ બાંધી લે. પાંચમી વસ્તુ, એક માણસના તરફથી ઉમરાએ તમત્વા અને હજ્જે તમત્વાના બધા અમાલ એક જ માણસ અંજામ આપી શકે છે. એટલે જો બે જણાને એવી રીતે નાયબ બનાવવામાં આવે કે એકને ઉમરે તમત્વાના માટે અને બીજાને હજના માટે, તો એ સહી નહીં થાય, એ બરાબર નથી. યાને મનુબ અનહુ જીવતો હોય યા મરેલો હોય, એવી જ રીતે એક જ માણસ ઉમરા અને હજ બંને કરે પરંતુ ઉમરા એકના તરફથી અને હજ બીજાના તરફથી, તો આ પણ સહી નહીં થાય. એટલે ઉમરા અને હજ બે માણસો જુદા જુદા કરે એ પણ બરાબર નથી, સહી નથી. અને બે માણસો વતી એક માણસ ફકત એના વતી નાયબ બનીને બેના વતી ઉમરા અને હજ અદા કરે એ પણ સહી અને બરાબર નથી. એ પછીનો મસલો નંબર 151 છે. મુકલ્લફ કહેતા કે જે માણસ એ આકિલ હોય, જે અમાલ અદા કરવા માટે એવો માણસ કે જેના ઉપર શરિયતની જિમ્મેદારી લાગુ પડે છે, બાલિગ આકિલ વગેરે, એ મુકલ્લફ નું ઉમરા તમત્વાના અમાલ બજાવી લાવ્યા પછી હજ તમત્વા અદા કર્યા પહેલા મક્કાથી નીકળવું અહેવત પ્રમાણે જાયઝ નથી. મુકલ્લફનું ઉમરે તમત્વાના અમાલ બજાવી લાવ્યા પછી, એટલે પ્રીમિયર પાર્ટી જયારે થઈ ગઈ, તો હજ તમત્વા અદા કર્યા પહેલા દેઝેમ પાર્ટી કરવા અગાઉ મક્કાથી નીકળવું અહવત પ્રમાણે, યાને કે એહતિયાત પ્રમાણે, એ જાયઝ નથી. સિવાય એ કે તેને કોઈ કામ હોય, ચાહે તે જરૂરી પણ કેમ ન હોય તે કામ, તો પણ હજના અમાલ રહી જવાનો ડર ન હોય કે હજના અમાલ બાકી રહી જશે એની ખોફ કે બીક ન હોવી જોઈએ. એટલે જો તેને ખબર હોય કે તે મક્કા પાછો ફરી હજના માટે એહરામ બાંધી શકશે તો અઝહર એ છે, યાની વધારે સ્પષ્ટ અને જાહેર એ છે કે એહરામ વગર મક્કાથી નીકળવું જાયઝ છે. નહીતર હજના માટે એહરામ બાંધી પોતાના કામ માટે જાય, એ સ્થિતિમાં જાહેર છે કે તેણે મક્કા પાછા આવવું વાજિબ નથી, બલ્કે તે પોતાની જગ્યાએથી જ અરફાત સીધો જઈ શકે છે. જો કોઈ ઉમરએ તમત્વા બજાવી લાવે તો તેના માટે અખત્યારીની હાલતમાં વોલોન્ટેરમાં એન્ટાન્સિયોનેલમાં હજ તમત્વા છોડવી જાયઝ નથી. એટલે હજની પ્રીમિયર પાર્ટી કરી લીધા પછી એની દ્વિતીય પાર્ટી હજ તમત્વા જેને કહેવામાં આવે છે એ છોડી દેવી જાયઝ નથી. ભલે હજ મુસ્તહબ જ કેમ ન હોય, પરંતુ જો હજ બજાવી લાવવી શક્ય ન હોય, એમાં પોસિબિલિટી, તાકાત, અથવા બની શકે તેમ ન હોય કે હજ બજાવી શકશે તો અહવત એ છે યાને કે એહતિયાત પ્રમાણે કે ઉમરે તમત્વાને ઉમરે મુફરદા ઠેરવી ઉમરે તમત્વાને ઉમરે મુફરદા ઠરાવી તવાફુન નિસા બજાવી લાવે. એ પછીનો 152 નંબરનો મસલો છે અઝહર એ છે યાને વધારે સ્પષ્ટ ચોખ્ખું જાહેર એ છે કે હજ તમત્વા કરવાવાળા માટે ઉમરાના આમાલ પતાવ્યા પહેલા મક્કાથી બહાર જવું જાયઝ છે. જ્યારે કે મક્કા પાછા આવવું શક્ય હોય જો કે અહવત એ છે કે એહતિયાત પ્રમાણે કે એ પણ ન કરે એ માટે ન જાય. 153 નંબરનો મસલો ઉમરે તમત્વાના આમાલથી પરવાર્યા પછી ઉમરે તમત્વાના અમાલથી પરવાર્યા પછી એટલે હજની પ્રીમિયર પાર્ટી કરી લીધા પછી મક્કાથી બહાર બીજી કોઈ જગ્યા જવું હરામ છે. મક્કાથી બહાર કોઈ બીજી જગ્યાએ જવું હરામ છે એ નવા મોહલ્લાઓમાં નહીં જે હવે મક્કા શહેરનો ભાગ ગણાય છે અને પુરાણા જૂના મોહલ્લાનો હુકમ રાખે છે. એટલે હાજીનું ઉમરે તમત્વાથી ફારિગ થયા પછી આ નવા મોહલ્લાઓમાં કોઈ કામસર અથવા વગર કામે જવું જાયઝ છે, એની રજા છે, પણ મક્કાથી બીજી કોઈ જગ્યાએ બહાર જવું હરામ છે. 154 નંબરનો મસલો જ્યારે હાજી ઉમરે તમત્વાના આમાલથી ફારિગ થયા બાદ એહરામ વગર મક્કાથી બહાર જાય તો તેના બે પ્રકાર છે. પહેલું, જે મહિનામાં ઉમરા કર્યા હતા તેના પૂરા થવા પહેલા જો મક્કા પાછો ફરે તો જરૂરી છે કે એહરામ વગર મક્કામાં દાખલ થાય અને મક્કાથી હજ તમત્વાનો એહરામ બાંધી અરફાત જાય. બીજું, જે મહિનામાં ઉમરા કર્યા હોય તેના પૂરા થવા પછી મક્કા પાછો ફરે તો જરૂરી છે કે મક્કા પાછા ફરવા માટે ઉમરાનો એહરામ બાંધે. અહીં જે જુદા જુદા મસાલાઓ મારા માવિત્રો ભાઈઓ અને બહેનો અમુક મસાલો જે અહીં લખવામાં આવ્યા છે તમારી સામે હું વાંચી સંભળાવું છું. ઘણી વાતો એવી છે કે જે આપણને અહીં જે દૂર બેઠેલા છે તેમને લાગુ પડતા નથી, છતાં પણ જાણવા માટે એ જરૂરી છે. અને હજના કેટલા પ્રકારો છે એના શું શું વિગત અને વિવિધ મસાયલો છે જેથી આપની જાણકારી માટે હું તમને વાંચી સંભળાવું છું. મસલો નંબર 155, જે માણસની ફરજ હજ તમત્વા હોય તે જો હજ ઇફરાદ અથવા હજ કિરાન બજાવી લાવે તો તેની ફરજ સાકિત નહીં થાય, એટલે કે હજ તમત્વાની જે ફરજ એના ઉપર છે એ બાકી રહેશે. હજ ઇફરાદ અને હજ કિરાન વિશે આપણે આગળ જોઈ ચૂક્યા અને એના માટે પણ વધારે ચોખવટ હજીણ બાદમાં આવવાની છે કે હજ ઇફરાદ અને હજ કિરાનમાં શું ફરક છે. આ હુકમથી એ માણસ બાકત છે, એટલે એ માણસને આ વાત લાગુ પડતી નથી કે જે ઉમરે તમત્વા શરૂ કરે પરંતુ પૂરા કરવાનો સમય એનો બાકી ન રહે અને આ માણસ પોતાની નિયતને હજ્જે ઇફરાદની તરફ ફેરવી નાખે અને હજ પછી ઉમરે મુફરદા બજાવી લાવે. સમય સંકુચિત હોવાની આ સીમા, એટલે ટાઈમ ઓછો હોવાની આ લિમિટ કે જેના કારણે હજ્જે ઇફરાદ તરફ ફરવું જાયઝ છે, એ વિશે ફકીહોમાં આલિમોમાં મુસ્તહેદોમાં મતભેદ છે. અઝહર એ છે કે વધારે સ્પષ્ટ ચોખ્ખું એ છે કે પલટવું એ સમયે વાજિબ થશે જ્યારે અરફાતના દિવસે મધ્યાંતર પહેલા એટલે બપોરના ઝોહરની પહેલા ઉમરાના આમાલ પૂરા ન કરી શકે. પરંતુ જો મધ્યાંતર પહેલા એટલે અરાફાતના બપોર પહેલા ઝોહર અગાઉ અમાલ પૂરા કરવા શક્ય હોય, ચાહે તરવિયાના દિવસે એટલે આઠમી ઝિલહજ એટલે અરાફાતના એક દિવસ અગાઉ, અથવા ચાહે તેના પછી, તો આ સ્થિતિમાં પલટવું જાયઝ હોવું ઇશ્કાલથી ખાલી નથી, એટલે એ વાત મુશ્કેલ છે. 156 નંબરનો મસઅલો, જે માણસની ફરજ ઉમરે તમત્વા હોય અને તે ઉમરાના અહેરામ બાંધવા પહેલા જાણતો હોય કે તે અરાફાતના દિવસે મધ્યાંતર સુધી, બપોર સુધી ઉમરાના આ અમાલ સંપૂર્ણ નહીં કરી શકે, તો તેનું ઇફરાત અથવા કિરાન તરફ પલટવું પૂરતું નહીં ગણાય, બલ્કે જો હજ તેના જિમ્મે નક્કી થાય તો તેના ઉપર વાજિબ છે કે આવતા વર્ષે હજ તમત્વા બજાવી લાવે. 157 નંબરનો મસઅલો, જો કોઈ વિશાળ સમયમાં, એટલે ટાઈમ મોટો છે, પથરાયેલો છે, ઘણો સમય છે, જો કોઈ વિશાળ સમયમાં હજ તમત્વાનો અહેરામ બાંધે પણ તવાફ અને સાઈમાં જાણી જોઈને અરફાતના દિવસ મધ્યાંતર સુધી ઢીલ કરે, એટલે અરફાતના બપોર સુધી ત્યાં પહોંચી ન શકે, તો તેનો ઉમરા બાતિલ થઈ જશે. અને અઝહર એ છે કે હજ્જે ઇફરાદની તરફ પલટવું પૂરતું નહીં થાય. જો કે અહવત એ છે કે એહતિયાત પ્રમાણે એ છે કે રજાની નિયતથી હજ્જે ઇફરાદના અમાલ અંજામ આપે, બલ્કે તવાફ, નમાઝે તવાફ, સહી અને હલક અથવા તકસીરને ઉમરામાં અહવતની એહતિયાતની રૂએ એ સામાન્ય નિયત અર્થાત હજ ઇફરાદ અને ઉમરે મુફરાદ બંનેને સામિલ કરનારી એ નિયતથી બજાવી લાવે. હવે બીજી વાત રહી હજે ઇફરાદ. હજે તમત્વા માટે આપણે જાણી ચૂક્યા, હજે હજે ઇફરાદ માટે પણ આપણે જાણીએ કે એ કઈ હજ છે. જેમ કે બયાન થઈ ચૂક્યું છે કે હજે તમત્વાના બે ભાગ છે, એક ઉમરાએ તમત્વા અને બીજી હજ. તેનો પહેલો ભાગ બીજા ભાગ સાથે સંકળાયેલો છે, એટલે ઉમરાએ તમત્વા અને હજે તમત્વા બે સાથે મળીને એક હજ બને છે, અને ઉમરાને હજની પહેલા બજાવી લાવવામાં આવે છે, એટલે ઉમરાએ તમત્વા પહેલા અદા કરવામાં આવે અને પછી હજે તમત્વા અદા થાય છે. જ્યારે કે હજે ઇફરાદ પોતે એક સ્વતંત્ર અમલ છે, એ અમલ જુદો છે, એંધે પાંધા છે, સ્વતંત્ર છે. અને જેમ કે બતાવી ચૂકાયું છે કે આ મક્કા અને તેની આસપાસ 16 ફરસખની અંદર રહેનારા ઉપર ફરજ છે, એટલે જે કતરો 20 કિલોમીટરના રૈયોની અંદર મક્કાની અતરાફમાં રહેતા હોય એના માટે આ હજ્જે ઇફરાદ છે. અને મુકલ્લફને ઇખ્તિયાર છે કે હજ્જે ઇફરાદ સાથે ઉમરે મુફરદા પણ બજાવી શકતો હોય, તો સ્વતંત્ર રીતે ઉમરે મુફરદા પણ વાજિબ થઈ જશે. એટલે જો કોઈ હજ્જે ઇફરાદ અને ઉમરે મુફરદામાંથી કોઈ એક અમલ અંજામ આપી શકતો હોય તો માત્ર એક જ અમલ વાજિબ થશે જે અંજામ આપી શકતો હોય, અને જો એક સમયમાં એક અંજામ આપી શકતો હોય અને બીજા સમયમાં બીજા અમલને, તો તેના ઉપર વાજિબ છે કે તે એ ટાઈમોની અંદર એ સમયોમાં પોતાના ફરિજાને અંજામ આપે. જો એક જ વખતમાં બંને અંજામ આપવા શક્ય હોય તો બંને અંજામ આપવા શક્ય હોય, બંનેને અંજામ આપવા વાજિબ છે. એ સ્થિતિમાં ફકીહો, આલિમો, મુસ્તહેદો વચ્ચે મશહૂર છે કે હજ્જે ઇફરાદને ઉમરે મુફરદાની પહેલા બજાવી લાવે, અને એ જ અહવત છે, વધારે એહતિયાત પ્રમાણે કબૂલ છે. 158 નંબરનો મસઅલો, હજ્જે ઇફરાદ અને હજ્જે તમત્વાના બધા અમાલ નીચે દર્શાવેલા અમુક બાબતો સિવાય સરખા છે. એટલે હજ્જે ઇફરાદ અને હજ્જે તમત્વમાં શું શું ફરક છે એ વસ્તુ અહીં બતાવવામાં આવે છે, એ સિવાય બધા અમાલ સરખા છે. પહેલું, હજ્જે તમત્વામાં ઉમરા અને હજને હજના મહિનાઓ શવાલ ઝિલકાત અને ઝિલહજમાં અને એક જ વર્ષમાં બજાવી લાવવા જરૂરી છે, જેમ કે પહેલા બયાન થઈ ચૂક્યું છે. જ્યારે કે હજ ઇફરાદમાં એ જરૂરી નથી. બીજું, હજ તમત્તુઆમાં કુરબાની વાજિબ છે, જ્યારે કે હજ ઇફરાદમાં કુરબાની વાજિબ નથી. ત્રીજું, તવાફ અને સઈને વુકુફે અરફાત અને મશઅરની પહેલા અંજામ ન આપવામાં આવે. એ સિવાય કે કોઈ અંતરાય હોય, અટકાયત હોય, એટલે તવાફ અને સઈ અરફાત અને મશઅરિલ હરામ આવ્યા પછી અદા થાય છે, જેમ કે મસઅલાની અંદર આગળ આવી ચૂક્યું છે, અથવા તો હવે એના પછી મસઅલામાં આવશે. જ્યારે કે હજ ઇફરાદમાં આ જાયઝ છે. ચોથું, હજ તમત્વાનો અહેરામ મક્કાથી બાંધવામાં આવે છે, જ્યારે કે હજ ઇફરાદનો અહેરામ કોઈ પણ એક મિકાતથી, કોઈ પણ એક સ્થાનથી બાંધી શકાય છે. આ મસઅલો મિકાતની ચર્ચામાં આવશે. પાંચમું, ઉમરે તમત્વાને હજ્જે તમત્વાની પહેલા બજાવી લાવવા વાજિબ છે, જ્યારે કે હજ્જે ઇફરાદમાં એમ નથી. છઠ્ઠું, હજ્જે તમત્વાના અહેરામની પછી એહતિયાતે વાજિબ નિરૂએ પરફેકોસિયો ઓબ્લિગાતવા, હજ્જે તમત્વાના અહેરામની પછી એહતિયાતે વાજિબની રૂએ મુસ્તહબ તવાફ કરવો જાયઝ નથી, જ્યારે કે હજ્જે ઇફરાદમાં જાયઝ છે. 159 નંબરમાં આગા ફરમાવે છે કે મુસ્તહબ હજ્જે ઇફરાદનો અહેરામ બાંધવાવાળા માટે ઉમરે તમત્વા તરફ પલટી જવું જાયઝ છે. એટલે એ તકસીર કરે અને અહેરામ ખોલી નાખે. પરંતુ જો સઈની પછી તલબિયા પડી ચૂક્યો હોય, એટલે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહી ચૂક્યો હોય, તો પછી ઉમરે તમત્વાની તરફ પલટી નથી શકતો. 160 નંબરમાં આગા ફરમાવે છે કે હજ્જે ઇફરાદ માટે અહેરામ બાંધી મક્કામાં દાખલ થનાર માટે મુસ્તહબ તવાફ કરવો જાયઝ છે, પરંતુ જે સંજોગમાં ઉમરે તમત્વા તરફ પલટવું જાયઝ હોય, તે પલટવાનો ઈરાદો રાખતો ન હોય, તો અહેવતે ઉલા એ છે કે તે તવાફની નમાઝ પડ્યા પછી ફરીવાર તલબિયા કહે, એટલે કે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. આ એહતિયાતે વાજિબ તવાફમાં પણ લાગુ પડશે. હવે એક ત્રીજી વાત જોઈએ કે ત્રીજી રીત, જે ત્રીજો પ્રકાર છે, ત્રીજી જાતની જે હજ છે તે હજ્જે કિરાન. કે આ હજ્જે કિરાન શું છે? હજ્જે કિરાન 161 નંબરના મસઅલામાં આગા ફરમાવે છે કે હજ્જે કિરાન હજ્જે ઇફરાદની સાથે બધા અંગોમાં સમાન છે, બરાબર છે, બધી વાતોની અંદર એ બરાબર છે, સિવાય એ કે હજ્જે કિરાનમાં અહેરામ બાંધતી વખતે હાજીએ કુરબાની સાથે રાખવાની હોય છે. એટલે કે હજ્જે ઇફરાદમાં કુરબાની વાજિબ નથી, હજ્જે તમત્વામાં કુરબાની વાજિબ છે, હજ્જે ઇફરાદમાં વાજિબ નથી, અને હજ્જે કિરાનમાં ફક્ત વાજિબ નથી, બલકે કહે છે કે અહેરામ બાંધતી વખતે હાજીએ કુરબાનીને સાથે રાખવાની હોય છે, અને એટલા માટે તેના ઉપર કુરબાની કરવી વાજિબ છે. હજ્જે કિરાનમાં અહેરામ તલબિયા કહેવા ઉપરાંત ઇશઆર, એટલે જાનવર ઉપર નિશાની લગાવવી, અને તકલીફ એટલે જાનવરના ગળામાં કંઈ લટકાવવાથી પણ થઈ શકે છે. અને જ્યારે કોઈ હજ્જે કિરાનનો અહેરામ બાંધી લે તો તેના માટે હજ્જે તમત્વા તરફ પલટવું જાયઝ નથી. મારા માવિત્રો ભાઈઓ અને બહેનો, હવે આપણે બીજી તરફ નજર કરીએ કે એ શબ્દ ઘણી વખત હજના મસલાઓની અંદર આવી ગયો, એનો અર્થ શું થાય છે અને કઈ કઈ વસ્તુ છે. એ છે અહેરામના મિકાત. મિકાત શું વસ્તુ છે? પવિત્ર ઇસ્લામની શરિયતે અહેરામ બાંધવા માટે અમુક જગ્યાઓ નક્કી કરેલી છે જ્યાંથી અહેરામ બાંધવો વાજિબ છે, અને એવા સ્થળોને એવી જગ્યાઓને મિકાત કહેવામાં આવે છે, જેની સંખ્યા 9 છે. પહેલું ઝુલ હુલૈફા, જેને મસ્જિદે શજરાથી ઓળખવામાં આવે છે. આ મદીના મુનવ્વરાની પાસે આવેલ છે. આ મદીનામાં રહેવાવાળાઓ અને દરેક એ શખ્સનો મિકાત છે જે મદીનાના રસ્તે હજ ઉપર જવા માંગે. અહવત એ છે, યાને કે એહતિયાત પ્રમાણે, કે અહેરામ મસ્જિદે શજરાથી બાંધવામાં આવે. કેમ કે મસ્જિદની બહારથી બાંધેલ અહેરામ પૂરતો નથી, ચાહે તે મસ્જિદની સામે ડાબી અથવા જમણી બાજુએથી બાંધવામાં આવે, સિવાય એ ઓરતનો અહેરામ, એ ઓરતની કે જે હૈઝવાળી હોય અથવા હૈઝવાળી હોવાના હુકમમાં હોય, તે આ મસલામાં લાગુ પડતી નથી. એ પછી 162 નંબરમાં આગળ ફરમાવે છે, એ જ મસ્જિદે શજરાના મિકાતના બારામાં, કે કોઈ પણ અંતરાય, અટકાયત, નડતર, બીમારી અથવા કમજોરી વગર મસ્જિદે શજરાથી જોહફા સુધી અહેરામ બાંધવામાં મોડું કરવું, વિલંબ કરવું, ઢીલ કરવી જાયઝ નથી. બીજું વાદી અકીક. આ ઇરાક વાસીઓ, નજદના રહેવાવાળા અને દરેક એ શખ્સમાં તે મિકાત છે, સ્થાસ્યો છે, જ્યાં માર્ગે હજના માટે જાય, તેના 3 ભાગ છે. પહેલા ભાગને મસલક, બીજાને ગમરા અને ત્રીજાને જાતે ઇર્ક કહે છે. અહેવતે ઉલા એ છે કે તકૈયા, બીમારી અથવા કોઈ અન્ય રૂકાવટ ન હોય તો હાજીએ જાતે ઇર્ક પહોંચવા પહેલા અહેરામ બાંધી લેવો જોઈએ. આ હું જલ્દી વાંચી લઉં છું કારણ કે મસ્જિદે શજરાનો મસલો આપણને વધુ લાગુ પડે છે. 163 નંબરનો મસલો છે. કહેવામાં આવ્યું છે કે તકૈયાની હાલતમાં જાતે ઇર્કની પહેલા વસ્ત્રો, કપડાઓ ઉતાર્યા વગર છુપાઈને અહેરામ બાંધવો જાયઝ છે, અને જ્યારે જાતે ઇર્ક પહોંચી જાય તો પોતાના કપડા ઉતારી અહેરામ બાંધી લે અને તેના ઉપર કફારો પણ લાગુ નહીં પડે. પરંતુ આ કથન ઇશ્કાલથી ખાલી નથી, એમાં પણ મુશ્કેલી છે. ત્રીજું જોફા. જોફાનો સ્થાસ્યો, આ શામવાળાઓ, મિસર, ઇજિપ્ત અને પશ્ચિમવાળાઓ, બલકે દરેક એ શખ્સ માટે મિકાત છે જે આ રસ્તેથી પસાર થાય ત્યાં સુધી અઝહરની રૂએ વધુ સ્પષ્ટ એ છે કે એ શખ્સનો પણ જે મસ્જિદે શજરાથી પસાર થઈને આવ્યો હોય, એ માણસ જે મસ્જિદે શજરાથી પસાર થઈને આવ્યો હોય પરંતુ કોઈ કારણસર કે વિના કારણે અહેરામ ન બાંધી શક્યો હોય, આ મસલો મસ્જિદે શજરાવાળાને લાગુ પડતો હોય. ફરી હું વાંચું છું કે આ શામવાળાઓ, મિસર અને પશ્ચિમવાળાઓ, બલકે દરેક એ માણસ માટે મિકાત છે જે આ માર્ગેથી પસાર થાય ત્યાં સુધી અઝહરની રૂએ એ શખ્સનો પણ આ મિકાતનો સ્થળ છે જે મસ્જિદે શજરાથી પસાર થઈને આવ્યો હોય પરંતુ કોઈ કારણસર કે વિના કારણે અહેરામ મસ્જિદે શજરામાં ન બાંધી શક્યો હોય. ચોથું યલમલમ. આ યમનવાળાઓ અને દરેક એ શખ્સનો મિકાત છે જે આ માર્ગેથી આવે યલમલમ એક પહાડી એક ડુંગરનું નામ છે. પાંચમું કરને મનાઝિલ, આ તાઈફ અને એ માર્ગેથી આવનારાઓ માટે મિકાત છે. ગયા વખતે જે આ બયાન થયા ચાર મિકાતો, ગત ચાર મિકાતોમાં એહરામ ત્યાં આવેલી મસ્જિદથી બાંધવો જરૂરી નથી, બલ્કે દરેક એ જગ્યાએથી જેના ઉપર મિકાતનું નામ લાગુ પડે ત્યાંથી એહરામ બાંધી શકાય છે. અને તેને યકીન ન થઈ શકે તો તેની પહેલા નજર કરી એહરામ બાંધી શકાય છે, કેમ કે આ અખત્યારની સ્થિતિમાં પણ જાયઝ છે. છઠ્ઠું, ઉપરોક્ત મિકાતોમાંથી કોઈ એકની સામે. હવે આ મસલો પણ જાણવો જરૂરી છે. આ એ લોકો માટે છે, છઠ્ઠી વાત, ઉપરોક્ત મિકાતોમાંથી કોઈ એકની સામે, એટલે આ મિકાતોની સામે કઈ વાત આવી. આ એ લોકો માટે છે જેઓ એવા માર્ગેથી આવી રહ્યા હોય જ્યાં ઉપરોક્ત મિકાત, જ્યાં પાંચ વાત બયાન થઈ, એ ઉપરોક્ત મિકાત ન પડતા હોય, એટલે તે સમયે એ મિકાતોની સમાન રેખાથી એહરામ બાંધી શકાય છે. સમાન રેખાના મિકાતથી એ જગ્યા છે કે જો ઇન્સાન કિબલાની સામે મોઢું કરીને ઉભો રહે તો ઉપરોક્ત મિકાતો જે બયાન થઈ પાંચ જગ્યાઓ, એ ઉપરોક્ત મિકાતોમાંથી કોઈ એક તેના સીધા અથવા ઉલટા હાથ, એટલે જમણા હાથ યા ડાબા હાથ ઉપર એવી રીતે આવે કે જો સમાન રેખાના મિકાતથી પસાર થઈ જાય તો ઉપરોક્ત મિકાત તેની પીઠ ઉપર આવશે. સમાન રેખાની મિકાતની ઓળખ માટે સામાન્ય ખાતરી પૂરતી છે. એટલે કે આ પાંચ મિકાતોની જગ્યા જે બયાન થઈ, જેમ કે મસ્જિદે સદરા છે, વાદીએ અકીક છે, જોફા, યલમલમ, કરાને મનાઝિલ, એ પાંચ જગ્યાઓ સિવાય જો એવી જગ્યામાંથી પસાર થાય કે જે મિકાત ન આવતી હોય, પણ મિકાતનો નિવો, એની લિમિટ, એની હદ એના ઉપર એ માણસ આવતો હોય, તો આગા કહે છે કે સમાન રેખાના મિકાતથી એ જગ્યા છે કે જો ઇન્સાન કિબલાની સામે મોઢું કરીને ઉભો રહે તો ઉપરોક્ત મિકાતો જે પાંચ સ્થાનો બયાન થયા, તો એક તેના જમણા હાથ ઉપર અથવા બીજી સ્થાનોના ડાબા હાથ ઉપર આવે અને એ જ લાઇનમાં, એ જ હદમાં, એ જ નિવોમાં પોતે એ જગ્યા ઉપર હોય, એવી રીતે આવે કે જો પોતે થોડું આગળ વધે તો આ બે જગ્યાઓ એના વાંસા પાસે, વાંસી વાંસા પાછળ આવી જાય, એટલે એ બે જગ્યાઓ, બે સ્થાનો એના હદમાં હોય, જમણી બાજુ યા ડાબી બાજુ, અને એ જ નિવો એ હદમાં પોતે ઉભો રહ્યો હોય, જેને કહેવામાં આવે છે મિકાતોની સામે એક સમાન રેખા. બૌદ્ધિક રીતે શોધખોળ અને ચિંતન મનન જરૂરી નથી, એમાં માથાકૂટ કરવાની નથી. જો હાજી પોતાના રસ્તામાં એવી બે જગ્યાએથી પસાર થાય જેમાંની દરેક મિકાતની સમાન રેખા એ હોય, જો હાજી પોતાના રસ્તામાં એવી બે જગ્યાએથી પસાર થાય જેમાંની દરેક મિકાતની સમાન રેખા એ હોય, તો અહેવત અને ઓલા એ છે, એટલે કે એહતિયાત પ્રમાણેને બહેતર એ છે કે પ્રથમ જગ્યાએથી એહરામ બાંધે. સાતમું, મક્કા. જેવી રીતે આ હજ્જે તમત્વાની મિકાત છે મક્કા શરીફ, એવી જ રીતે મક્કા અને મક્કાની આસપાસ રહેવાવાળાઓ માટે આ હજ્જે ઇફરાદ અને હજ્જે કિરાનનો પણ મિકાત છે. ચાહે તેની ફરજ મક્કાવાળાઓની જેમ તબદીલ થઈ હોય કે નહીં, એટલે તેમના માટે જાયઝ છે કે હજ્જે ઇફરાદ અને હજ્જે કિરાન માટે મક્કાથી એહરામ બાંધે અને પોતાના મિકાત ઉપર જઈને ત્યાંથી એહરામ બાંધવો જરૂરી નથી. જો કે ઓરત સિવાય લોકો માટે વધારે સારું એ છે કે તેઓ કોઈ મિકાત, દાખલા તરીકે જેરાનિયા પર જઈને એહરામ બાંધે. અહવતે ઉલા એ છે, યાને કે એહતિયાત પ્રમાણે, કે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનામાં જે મક્કા હતું ત્યાંથી એહરામ બાંધવામાં આવે, તો પણ અઝહર એ છે વધુ સ્પષ્ટ કે નવા મહોલ્લાઓથી પણ, નવા કારકીથી પણ એહરામ બાંધી શકાય છે, સિવાય એ ભાગો કે જે હરમથી બહાર છે. એટલે મક્કા શરીફ હજ્જે તમત્વાનો મિકાત છે, એ જ પ્રમાણે હજ્જે ઇફરાદ અને કિરાનનો પણ મિકાત છે. આઠમું, મહેલ રહાઈશ. આ એઓની મિકાત છે, એ લોકો માટે સ્થાન છે અહેરામ બાંધવાનો, કે જેઓનું રહેઠાણ મિકાતની સરખામણીમાં મક્કાથી વધારે નિકટ નજદીક હોય, એટલે તેઓ માટે પોતાના ઘરેથી અહેરામ બાંધવો જાયઝ છે અને મિકાત જવું જરૂરી નથી. એટલે એ લોકો જે મક્કા શરીફની બાજુમાં રહે છે, જેને મિકાત લાગુ પડતું નથી, કારણ કે મિકાત પાછળ રહી જાય છે, વાંસા પાછળ, અને આગળ મક્કા શરીફ છે, એ બેની વચ્ચે એ લોકો રહે છે, તો જેઓનું રહેઠાણ મિકાતની સરખામણીમાં મક્કાથી વધારે નજદીક હોય, એટલે તેઓ માટે પોતાના ઘરેથી અહેરામ બાંધવો જાયઝ છે અને મિકાત જવું જરૂરી નથી. નવમું અને આખરી વસ્તુ, તનઈમ મસ્જિદે આયશાથી જેને ઓળખવામાં આવે છે. આ ઉમરાએ મુફરદા માટે મિકાત છે. આ પણ બરાબર યાદ રાખવું, આ મસલો જરૂરી છે કે આ ઉમરાએ મુફરદાના માટે મિકાત છે, મસ્જિદે આયશા અથવા તો મિકાતે તનઈમ. એ લોકો માટે કે જેઓ હજ્જે કિરાન અને ઇફરાતથી નિવૃત્ત થઈ ઉમરાએ મુફરદા કરવા ઇચ્છતા હોય, એ લોકો માટે કે જેઓ હજ્જે કિરાન અને હજ્જે ઇફરાતથી પરવારી, એનાથી અલગ થઈ નિવૃત્ત થઈ ઉમરાએ મુફરદા કરવા ઇચ્છતા હોય, તો એ માટે ઉમરાએ મુફરદા માટે મિકાત છે. બલકે દરેક એ માણસના માટે, દરેક એ શખ્સના માટે જે મક્કામાં હોય અને ઉમરાએ મુફરદા કરવા ચાહતો હોય, તો એના માટે તનઈમ મસ્જિદે આયશા એના માટે મિકાત છે. સિવાય એ સુરતમાં કે જે મસલા 140માં આગળ આવી ચૂક્યું છે, જે મસલો હું પાછો તમારી સામે વાંચી સંભળાવું છું, 140 નંબરનો મસલો જે તમારી સામે હજી આવ્યો નથી, ઇન્શાલ્લાહ બાદમાં આવશે, કારણ કે આપણે 143 નંબરથી શરૂ કર્યું હતું, પણ 140 નંબરનો મસલો તમારી સામે વાંચી સંભળાવું છું, જેથી આ તનઈમ મસ્જિદે આયશાની વાત ચોખ્ખી થઈ જાય. ઉમરાએ મુફરદા માટે અહેરામ એ જ મિકાતોથી બાંધવો વાજિબ છે જ્યાંથી ઉમરાએ તમત્વાના અહેરામ બાંધવામાં આવે છે. મિકાતનું વર્ણન આગળ આવશે, પરંતુ જો મુકલ્લફ મક્કામાં હોય, એટલે જે માણસ હજ અદા કરી રહ્યો હોય, બાલિગ હોય, આકિલ હોય વગેરે, જો મુકલ્લફ મક્કામાં હોય અને ઉમરાએ મુફરદાનો ઈરાદો કરે, તો તેના માટે જાયઝ છે કે હરમથી બહાર સૌથી નજદીકની જગ્યા, નિકટના સ્થળ, દાખલા તરીકે હુદૈબિયા, જઅરાનિયા અથવા નઈમથી અહેરામ બાંધે. તેના માટે મિકાત જઈને અહેરામ બાંધવો વાજિબ નથી. તો પણ જે માણસે પોતાનો ઉમરાએ મુફરદા સહીની પહેલા, જે માણસે પોતાનો ઉમરાએ મુફરદા સહીની પહેલા સંભોગના કારણે, એટલે રિલેશન સેક્સ્યુઅલના કારણે બાતિલ કરી નાખ્યો છે, પોતાના ઉમરાએ મુફરદાને સહી કરવાની પહેલા, એટલે સફા ને મરવાના ચક્કર લગાવ્યા પહેલા સંભોગ રિલેશન સેક્સ્યુઅલના કારણે બાતિલ કરી નાખ્યો છે, તેને કોઈ એક મિકાત ઉપર જઈને બાંધવો પડશે. અને અહવત બહેતર એ છે કે હરમની બહાર સૌથી નજદીક સ્થળેથી અહેરામ બાંધવો પૂરતો નહીં થાય, જેમ કે મસઅલો નંબર 223ની અંદર વિગતમાં આવશે. તો આ વાત ચોખવટ થઈ ગઈ કે ઉમરાએ મુફરદા માટે તનઈમ મસ્જિદ આયશા એક મિકાત છે. હવે મિકાતના શું શું હુકમો છે એ પણ આપણે ટૂંકમાં તપાસી લઈએ, અને જેટલો ટાઈમ આપણે મળશે એ હું તમારી સામે વિવિધ મસાયલો બયાન કરું છું કે મિકાતના શું હુકમો છે, અને જ્યારે આપણો ટાઈમ ખતમ થશે તો આગળ જતા આપણે ત્રીજો પ્રોગ્રામ મુકરર કરશું, જેમાં ભેગા થઈને ફરી હજના મસાયલો તપાસી વાંચી અને એના ઉપર અમલ કરવાની કોશિશ કરશું. અને એ મસાલાઓ હજના બારામાં ઘણા છે, એ એક બે પ્રોગ્રામથી નહીં પતે, એના માટે ઘણી વખત આપણને ભેગા થવાનું રહેશે. મિકાતના હુકમો 164 નંબરનો મસલો. મિકાતની પહેલા અહેરામ બાંધવો જાયઝ નથી. મિકાતની પહેલા એટલે જ્યાં અહેરામ બાંધવું જોઈએ, જેના જેની નવ જગ્યા બતાવવામાં આવી, એ મિકાતની પહેલા, એ ઇસ્તાસ્યો પહેલા અહેરામ બાંધવો જાયઝ નથી. એટલે અહેરામની હાલતમાં મિકાતથી પસાર થઈ જવું પૂરતું નથી, બલકે જરૂરી છે કે ખુદ મિકાતથી અહેરામ બાંધવામાં આવે. નીચેની બે હાલત સિવાય જરૂરી છે કે ખુદ મિકાતથી અહેરામ બાંધવામાં આવે. નીચેની બે હાલત સિવાય: એક, મિકાતથી પહેલા અહેરામની નજર કરે. મિકાતથી પહેલા અહેરામની નજર કરે એટલે નજરના કારણે મિકાતની પહેલા અહેરામ બાંધવો સહી રહેશે, અને મિકાતથી ફરીવાર અહેરામ બાંધવો અથવા મિકાતથી પસાર થવું જરૂરી નથી, બલકે એવા માર્ગેથી મક્કા જવું પણ જાયઝ છે જેમાં મિકાત ન આવતી હોય, અને વાજિબ અથવા મુસ્તહબ હજ કે ઉમરે મુફરદા હોવાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ જો અહેરામ હજ અથવા ઉમરે તમત્તવા માટે હોય તો એ વાત ધ્યાનમાં રાખવી પડશે. પરંતુ જો અહેરામ હજ અથવા ઉમરે તમત્તવા માટે હોય તો એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે અહેરામ હજના મહિનાઓ પહેલા ન હોય, જેમ કે પહેલા આગળ બયાન થઈ ચૂક્યું છે. બીજું, જ્યારે રજબમાં ઉમરે મુફરદાનો ઈરાદો કરે અને ખોફ હોય કે જો અહેરામ બાંધવામાં મોડું કરશે અને મિકાત સુધી પહોંચવાની વાત જોશે તો રજબમાં ઉમરા અદા નહીં કરી શકે, તો તેના માટે મિકાતની પહેલા અહેરામ બાંધવો જાયઝ છે, અને ઉમરા રજબ મહિનાનો જ ગણાશે, ચાહે બાકી અમાલ શાબાનમાં બજાવી લાવે, અને આ હુકમમાં વાજિબ કે મુસ્તહબ ઉમરામાં કોઈ ફરક નથી. 165 નંબર, મુકલ્લફને એટલે જેના ઉપર આ ઇબાદતો કરવી, હજના અરકાન કરવા માટે પોતે બાલિગ હોય, આકિલ હોય વગેરે, મુકલ્લફને જ્યારે મિકાત ઉપર પહોંચવાનું યકીન થઈ જાય અથવા સંતોષ થઈ જાય અથવા શરઈ દલીલ મોજૂદ હોય તો વાજિબ છે કે અહેરામ બાંધે. જો તેને મિકાત પહોંચવા ઉપર શક હોય તો અહેરામ બાંધવો જાયઝ નથી. 166 નંબર, જો કોઈ મિકાતની પહેલા અહેરામ બાંધવાની નજર કરે, જો કોઈ મિકાતની પહેલા અહેરામ બાંધવાની નજર કરે અને પછી નજરનો વિરોધ કરી મિકાતથી અહેરામ બાંધે તો તેનો અહેરામ બાતિલ નહીં થાય. તો પણ જો તેણે જાણી જોઈને નજરથી ઉલટું કર્યું હોય, જો તેણે જાણી જોઈને નજરથી વિરુદ્ધ કર્યું હોય તો નજર તોડવાનો કફારો આપવો પડશે. 167, મિકાતની પહેલાની જેમ મિકાત પછી પણ અહેરામ બાંધવો જાયઝ નથી. જેવી રીતે મિકાત પહેલા અહેરામ બાંધવો જાયઝ નથી, એ જ પ્રમાણે મિકાત પસાર થઈ ગયા પછી અહેરામ બાંધવો એ પણ જાયઝ નથી. એટલે જો કોઈ શખ્સ હજ અથવા ઉમરા કરવા મક્કા કે હરમમાં પ્રવેશ કરવા માંગે, હરમમાં દાખલ થવા માંગે, તો તેના માટે અખત્યારી હાલતમાં વોલોન્ટરમાં અહેરામ વગર મિકાતથી પસાર થવું જાયઝ નથી, ભલે આગળ બીજો મિકાત આવતો હોય. એટલે જો કોઈ મિકાતથી પસાર થઈ જાય તો શક્ય સંજોગમાં પાછું ફરવું વાજિબ છે, અગર એના પાસે પોસિબિલિટી હોય તો પાછું ફરવું વાજિબ છે. તો પણ આ હુકમથી એ શખ્સ અપવાદ છે, એ માણસ ઉપર આ હુકમ લાગુ નથી પડતો કે જે ઝુલ હુલૈફાથી વિના કારણ અહેરામ વગર પસાર થઈ જોફા પહોંચી જાય. એટલે અઝહર એ છે, વધારે ચોખવટ અને સ્પષ્ટ એ છે કે એ માણસ માટે જોફાથી અહેરામ બાંધવો પૂરતો થશે. એટલે જે માણસ ઝુલ હુલૈફાથી મસ્જિદે શઝરાથી વિના કારણ અહેરામ વગર પસાર થઈ જોફા પહોંચી જાય તો એના માટે આ વાત લાગુ નથી પડતી જે આગળ બયાન થઈ. એટલે અઝહર એ છે કે એ માણસ માટે જોફાથી અહેરામ બાંધવો પૂરતો થશે, પરંતુ ગુનેગાર જરૂર થશે. એ માણસ માટે અહેરામ જોફામાં બાંધી શકશે પરંતુ ગુનેગાર ઠરશે. અહેવત એ છે બહેતર અને એહતિયાત એ છે કે મુકલ્લફ મિકાતની સમાન રેખા કે સામેથી પણ વગર અહેરામ ન પસાર થાય. જો કે બઈદ નથી એટલે છેટે નથી કે આગળ કોઈ બીજી મિકાત કે મિકાતની સમાન રેખા મોજૂદ હોય તો સમાન રેખાવાળા મિકાતથી વગર અહેરામે પસાર થવું જાયઝ હોય. એવો મુસાફર જેની હજ ઉમરા હરમમાં દાખલ થવાની કે મક્કામાં દાખલ થવાની નિયત ન હોય, બલકે હરમની બહાર જ કામ ધંધાકીય હોય એટલે કોઈ કામ ધંધા માટે ગયો હોય, જો મિકાતથી પસાર થયા બાદ હરમમાં દાખલ થવાનો ઈરાદો કરે તો તેના માટે ઉમરે મુફરદા માટે અદના હિલ હરમથી બહાર સૌથી નિકટ જગ્યાથી એહરામ બાંધવો જાયઝ છે. 158 નંબર. ઉપરોક્ત સ્થિતિ એટલે જે આગળ કારણો બયાન થઈ ગયા એ ઉપરોક્ત સ્થિતિમાં, એ સિવાય જો મુકલ્લફ જાણી જોઈને મિકાતથી વગર એહરામ પસાર થાય તો બે સુરતો બનશે. જો મિકાત સુધી, પહેલો, જો મિકાત સુધી પાછા ફરવાનું શક્ય હોય તો પાછા ફરીને મિકાતથી એહરામ બાંધવો વાજિબ છે, ચાહે હરમની અંદરથી પાછા ફરવું પડે અથવા બહારથી. એટલે આમ કરવાથી ઇશ્કાલ વગર અમલ સહી થશે એટલે અમલ કબૂલ થવા માટે મુશ્કેલી નહીં રહે. બીજું, મિકાત સુધી પાછા ફરવાનું શક્ય ન હોય, મિકાત સુધી પાછા ફરવાનું શક્ય ન હોય એ સંજોગમાં ચાહે હરમની અંદર હોય અને અંદર હોવાની સ્થિતિમાં બહાર આવી શકતો હોય કે નહીં, તો અઝહર એ છે, વધારે સ્પષ્ટ એ છે કે એ સંજોગમાં હજ બાતિલ છે અને મિકાતની સિવાય કોઈ બીજી જગ્યાએથી એહરામ પૂરતો નહીં થાય. અને મુસ્તતિર હોવાના સંજોગમાં એટલે જેના ઉપર એ શક્તિ અને તાકાત છે કે હજ અદા કરી શકે, એટલે મુસ્તતિર હોવાના સંજોગમાં આવતા વર્ષે હજ પડવી વાજિબ થશે. 169 મસઅલા 167માં આપેલ સુરત સિવાય જો મુકલ્લફ, જે આગળ બયાન થઈ ગઈ વાત, જો મુકલ્લફ ભૂલ બેહોશી મસઅલાથી અજાણતા અથવા મિકાત ન ઓળખવાના કારણે એહરામ વગર મિકાતથી પસાર થાય તો આ મસઅલાના ચાર રૂપો છે. પહેલું, જો મિકાત પાછા જવું શક્ય હોય, પોસિબલ હોય, તો વાજિબ છે કે મિકાત પાછા જઈને ત્યાંથી એહરામ બાંધે. બીજું, હરમમાં દાખલ થઈ ચૂક્યો હોય અને મિકાત સુધી જવું શક્ય ન હોય પરંતુ હરમથી બહાર જવું શક્ય હોય તો લાજિમ છે કે હરમથી બહાર જાય અને ત્યાં એહરામ બાંધે. અને ઉલા બહેતર એ છે કે હરમથી જેટલું દૂર જઈ શકાય એટલું દૂર જઈને એહરામ બાંધે. ત્રીજું, હરમમાં દાખલ થઈ ચૂક્યો હોય અને હરમથી બહાર જવું શક્ય ન હોય તો તેના ઉપર વાજિબ છે કે જ્યાં પણ હોય ત્યાંથી એહરામ બાંધે, ચાહે મક્કામાં દાખલ થઈ ચૂક્યો હોય. ચોથું, હરમથી બહાર હોય અને મિકાત સુધી પાછા જવું શક્ય ન હોય તો એ સંજોગમાં જેટલું બની શકે તેટલું પાછળ જાય અને પછી એહરામ બાંધે. ઉપરોક્ત ચારે રૂપોમાં જો મુકલ્લફે બયાન કરેલ રીત ઉપર અમલ કરી તો તેનો અમલ સહી થશે. એહરામને મિકાતથી પહેલા અથવા પછી બાંધવાવાળો શખ્સ ચાહે અજાણતા અથવા ભૂલથી એવું કરે તો એહરામ તજનાર એહરામ છોડી દેનારનો હુકમ રાખે છે. 170 નંબરનો મસઅલો, જો હૈઝવાળી સ્ત્રી, હૈઝવાળી ઔરત મસઅલો ન જાણવાના કારણે મિકાતથી એહરામ ન બાંધે અને હરમમાં દાખલ થઈ જાય તો અહેવત એ છે, બહેતર એહતિયાતની રૂએ કે જો મિકાત સુધી પાછી ફરી નથી શકતી તો હરમથી બહાર જાય અને ત્યાંથી એહરામ બાંધે. બલકે એ સંજોગમાં અહવત એ છે કે જેટલું બની શકે તેટલું હરમથી દૂર જઈ એહરામ બાંધે, એ શરતે કે તેનો આ અમલ હજ છૂટી જવાનું કારણ ન બને. અને જો આ તેના માટે શક્ય ન હોય તો તે બીજાઓની સાથે બરાબર છે અને તેના હુકમ એ જ છે જે મસઅલા 169માં હમણાં બયાન થયું તે આવી ગયું છે, તો એ જ પ્રમાણે પોતે અમલ કરશે અને બીજાઓની સાથે તે બરાબર રહેશે. 171 જો કોઈનો ઉમરા બાતિલ થઈ જાય જો કોઈનો ઉમરા બાતિલ થઈ જાય ચાહે તેના કારણે અહેરામ પણ બાતિલ થતું હોય તો શક્ય સુરતમાં તેની કઝા કરવી વાજિબ છે અને જો ફરી અંજામ ન આપી શકે ચાહે તેનું કારણ સમયનો અભાવ હોય ટાઈમ પૂરતો ન હોય તો તેની હજ બાતિલ થઈ જશે અને જરૂરી છે કે આવતા વર્ષે ફરી હજ કરે. પાછો એ મસલો વાંચી સંભળાવું છું કે જો કોઈનો ઉમરા બાતિલ થઈ જાય ચાહે તેના કારણે અહેરામ પણ બાતિલ થતું હોય તો શક્ય સુરતમાં બની શકે ત્યાં સુધી તેની કઝા કરવી વાજિબ છે અને જો ફરી અંજામ ન આપી શકે ચાહે તેનું કારણ સમયનો અભાવ હોય ટાઈમ પૂરતો ન હોય તો તેની હજ બાતિલ થઈ જશે અને જરૂરી છે કે આવતા વર્ષે ફરી હજ અદા કરે. 172 નંબર. ફકીહોના આલિમો મુસ્તહેદના એક વર્ગનું આ કહેવું છે કે જો મુકલ્લફ ભૂલીને અથવા અજાણતામાં અહેરામ વગર ઉમરા કરે તો તેનો ઉમરા સહી છે, પરંતુ આ કથન ઇશ્કાલથી ખાલી નથી, એના ઉપર અમલ કરવો મુશ્કેલ છે. અને એ સંજોગમાં અહેવત એ છે, બહેતર અને એહતિયાત એ છે કે જો શક્ય હોય તો આ પહેલા બતાવ્યા મુજબની રીતથી ફરી ઉમરા કરે. 173 નંબરનો મસલો. ગત મસાઇલમાં બયાન થઈ ચૂક્યું છે કે જેનું વતન મક્કાથી દૂર હોય અને તે માણસ હજ કરવા માંગે તો પ્રથમ 5 મિકાતોમાંથી કોઈ એકથી ઉમરા માટે અહેરામ બાંધવો વાજિબ છે. એટલે જો તેઓનો રસ્તો મિકાતોથી પસાર થતો હોય તો કોઈ ઇશ્કાલ નથી, પરંતુ જો તેનો માર્ગ કોઈ મિકાતથી પસાર ન થતો હોય તો જેમ કે આજના જમાનામાં મોટાભાગના હાજીઓ જિદ્દાના એરપોર્ટ ઉપર ઉતરે છે, પરંતુ જો તેનો માર્ગ કોઈ મિકાતથી પસાર ન થતો હોય તો જેમ કે આજના જમાનામાં મોટાભાગના હાજીઓ જિદ્દાના એરપોર્ટ ઉપર ઉતરે છે, તેઓમાંથી અમુક હાજી મદીને મુનવ્વરા જવા કરતા હજના અમાલ અને ઉમરાને પ્રાથમિકતા આપે છે. એટલે એ ચાહે છે કે મદીને મુનવ્વરા જવા અગાઉ હજના અમાલ હું પહેલે અદા કરી લઉં, જ્યારે કે ખબર છે કે જિદ્દા મિકાત નથી, બલકે સમાન રેખાની મિકાત હોવાનું ન તો સાબિત છે અને ન ભરોસો છે કે તે લિમિટમાં એ નિવોમાં આવે છે કે જે મિકાતનો નિવો છે. એટલે એ સંજોગમાં હાજીઓ નીચે દર્શાવેલા 3 રીતોમાંથી કોઈ એકને પસંદ કરે. પહેલું, આ મસલો પણ સાંભળવા જેવો છે, એને ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ઘણી વખત આપણને પણ લાગુ પડી શકે છે. પહેલું, નજરનો અહેરામ પોતાના વતનથી અથવા અમુક મિકાતો પસાર થવા પહેલા બાંધી લે, એમાં કોઈ ઇશ્કાલ નથી, જ્યારે કે સૂરજથી છાયામાં હોવાનું લાઝીમ ન આવતું હોય, દાખલા તરીકે સફર રાતની હોય, એવી જ રીતે વરસાદથી બચવાનો આશય ન હોય. બીજું, જિદ્દાથી કોઈ એક મિકાત અથવા સમાન રેખાની મિકાત ઉપર જાય અથવા એવી જગ્યા ઉપર જાય જે મિકાતની પછવાડે હોય અને ત્યાંથી નજર કરીને અહેરામ બાંધે, દાખલા તરીકે રાબદીગ કે જોફાની પાછળ છે અને મશહૂર શહેર છે જે સામાન્ય માર્ગથી જિદ્દા સાથે મળેલ છે અને જોફાની સરખામણીમાં અહીં પહોંચવું આસાન અને સહેલું છે. ત્રીજું, જિદ્દામાં જ નજર કરીને અહેરામ બાંધી લે, જિદ્દામાં જ નજર કરીને અહેરામ બાંધી લે, એ શરતે કે ખબર હોય ભલે ઉપલક જ સહી કે હરમ અને જિદ્દાની વચ્ચે એક મિકાતની સમાન રેખાનો ભાગ મોજુદ છે, જેમ કે એ ભાગ જોફાથી સમાન રેખા ઉપર અને સામે હોવો બયીદ નથી, છેટે નથી. અલબત્ત જો એ વાતનો માત્ર સંદેહ હોય અને ઇલ્મ ન હોય, ફક્ત શંકા હોય, તો એવા શખ્સ માટે જિદ્દામાં નજર કરીને અહેરામ બાંધવો જાયજ નથી. પરંતુ જો હાજી જિદ્દા આવે અને મિકાત અથવા મિકાતનું હુકમ રાખવાવાળી જગ્યા ઉપર જવાનો ઈરાદો રાખતો હોય અને પછી ન જઈ શકે, તો એ સંજોગમાં જિદ્દાથી નજર કરી અહેરામ બાંધવો જાયઝ છે. અને અઝહર એ છે, વધારે સ્પષ્ટ અને ચોખવટ એ છે કે એ સુરતમાં હરમમાં દાખલ થવા પહેલા احرام نے نوے سر تھی باندھو ضروری نہ تھی. 174 نمبر نو مسئلو, جن کے پہلا بیان کروانا آویو چھے کہ حج تمتع وارا اوپر واجب چھے کہ حج تمتع نو احرام مکہ تھی باندھے, એટલે જો જાણી જોઈને હજ તમત્વાનો એટલે હજની બીજી પાર્ટીનો આ લાગુ પડે છે કે હજ તમત્વાનો અહેરામ મક્કા સિવાય બીજી જગ્યાએથી બાંધે તો તેનો અહેરામ સહી નહીં થાય. ચાહે મક્કામાં અહેરામ બાંધી દાખલ થાય, એટલે જો શક્ય હોય તો મક્કામાં ફરીથી અહેરામ બાંધે, નહીંતર હજ બાતિલ થશે. આ હજ તમત્વા હજની દ્વિજ્યમ પાર્ટી માટે બીજા વિભાગને લાગુ પડે છે. 175 નંબરનો મસાલો, જો હજ તમત્વા કરવાવાળો મક્કાથી અહેરામ બાંધવો ભૂલી જાય તો શક્ય સુરતમાં બની શકે ત્યાં સુધી પાછું જવું વાજિબ છે, નહીંતર જે જગ્યાએ હોય ત્યાંથી અહેરામ બાંધી લે, ભલે અરફાતમાં જ હોય, ભલે અરફાતમાં જ હોય, અને તેની હજ સહી થશે. આ જ હુકમ એ શખ્સ માટે પણ છે જેને મસાલાની જાણકારી ન હોય. 176 નંબરનો મસાલો, જે આખરી મસાલો છે ને આજનું પ્રોગ્રામ આપણે અહીં ખતમ કરશું. જો કોઈ શખ્સ હજના અહેરામને ભૂલી જાય, જો કોઈ શખ્સ હજના અહેરામને ભૂલી જાય અને હજના આમાલ પૂરા કર્યા પછી યાદ આવે તો તેની હજ સહી થશે, અને જે શખ્સ હજનો મસાલો ન જાણતો હોય તેના માટે પણ આજ હુકમ છે. આજનો આપણો પ્રોગ્રામ મારા માનવંતા માવિત્રો ભાઈઓ અને બહેનો આપણે અહીં ખતમ કરશું. ઇન્શાલ્લાહ જિંદગી હશે, અલ્લાહ મોકો આપશે તો આપણે ફરી ત્રીજી વાર ભેગા થશું, હજના વિવિધ મસાયલો તપાસશું, જેમ કે અહેરામની રીત છે જેની અંદર નિયત છે, તલબિયા છે, તલબિયા યાને કે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીકા લક, લા શરીક લક, લબ્બૈક ઇન્નલ હમ્દ વન્નિઅમા લક વલ મુલ્ક, લા શરીક લક, લબ્બૈક જેને તલબિયા કહેવામાં આવે છે એને પણ આપણે જોઈશું, વગેરે ઘણા મસલાઓ છે જે જાણવા જેવા છે. અહેરામમાં તજી દેવાની વસ્તુઓ, જમીનની જાનવરનો શિકાર વગેરે, શિકારના કફારાઓ, એ બધી વસ્તુઓ સંભવ જોઈશું. ઇન્શાલ્લાહ આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ. وعليكم السلام ورحمة الله وبركاته. اللهم صل على محمد وآل محمد.